તારીખ 10-10-1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 239 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 184
સાધકની ભૂમિકામાં શુભરાગ આવે તેને સાધક એ રૂપ જાણે છે તે બરાબર છે. સાચું છે, જ્ઞાની અહીંયાની ભાષા જિજ્ઞાસુની ભૂમિકામાં એટલે હું મોક્ષું આપ કહો છો તેમ 15મા નાયક અને 12મા દેવશાસ્ત્ર ગુરુ બંને રહે છે. જ્ઞાનીને બહી દે છે, જિજ્ઞાસુને પણ બહી દે છે, પણ અમને એમ લાગે છે કે દેવગુરુને જો સાથે રાખવા જઈએ તો અનાદિનો જીવને વ્યવહારનો પક્ષ છે, તેની રુચિ છે, તેથી વ્યવહારની રુચિ થવાની શક્યતા નથી લાગતી, અથવા તો પોતાની શક્યતા લાગે છે. હવે હારે એમ પ્રશ્ન નથી ઉઠતો, એકલું જ્ઞાયકનું કરવા જશો તો નિશ્ચયાભાસ થવાનો ભય નથી લાગતો, એવું નથી પૂછ્યું. શક્યતા તો બેય ની છે, વ્યવહારાભાસની અને નિશ્ચયાભાસની. ઠીક છે, ચાલતા વિશે ઉપર પ્રશ્ન છે, ચર્ચા ચાલતી છે, ઉપર પ્રશ્ન છે. રુચિ વાળા જીવને દેવ શાસ્ત્ર ગુરુ વચ્ચે આવ્યા વગર રહેતા નથી. શું કહે છે, રાખવાનો સવાલ નથી, આવ્યા વગર રહેતા નથી. કેમ કે સિદ્ધાંતમાં રાગ કરવો એ વાત નથી, વિતરાગ માર્ગની અંદર રાગ કરવાનો કઈ ઉદ્દેશ નથી. તમે રાગ કરજો અને તમે જે રાગ કરશો એનાથી તમારું કલ્યાણ થશે, તમને શાંતિ મળશે, એવી વાત નથી. તેમ છતાં પણ અપવાદ છે આ સિદ્ધાંત માર્ગ અને અપવાદ માર્ગ, એ બંનેનો સ્વીકાર છે મોક્ષ માર્ગમાં. સિદ્ધાંત માર્ગ એવો છે, એક સમયમાં પૂર્ણ થવાતો હોય વિતરાગ તો બીજો સમય જોતો નથી, પણ ચારિત્ર મોહ ક્રમે કરીને પૂર્ણ થતો હોવાથી વચ્ચે અધૂરી દશામાં રાગ આવ્યા વગર રહેતો નથી. અને એ રાગનો પણ એવો સિદ્ધાંત છે કે ભૂમિકા અનુસાર રાગ આવે અને ભૂમિકા બહારનો રાગ ન આવે. ભૂમિકા અનુસારનો રાગ આવે એટલે કે ભૂમિકા અનુસારનો રાગ ન હોય તો પણ એ યથાર્થતા નહીં, સમ્યકતા નહીં. એમ બીજા પડખેથી પણ એ વિષય જેમ છે એમ સમજવો જોઈએ. એટલે શું કે છે, યથાર્થ જિજ્ઞાસા, યથાર્થ મુમુક્ષુતા અથવા યથાર્થ રુચિવાળા જીવને દેવ શાસ્ત્ર ગુરુ વચ્ચે આવ્યા વગર રહેતા નથી. એટલે એને વચ્ચે રાગ આવ્યા વગર રહે જ નહીં. રાગી જીવ છે, સંસારનો રાગ તો કરે છે, આત્માની રુચિ થયા પછી એના રાગમાં ફેર પડે છે એમ કહેવું છે. રાગ પહેલાના જેવા એવા અનિવાર્ય અને અહીંયા મુમુક્ષુતા પ્રગટે એમય નથી, એમાં પણ ફેર પડે. એનું જે કુટુંબ પરિગ્રહ પ્રત્યેનો રાગ હતો એ ઘટે અને એની અર્પણતા એની દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે આવે છે, એવો ફેરફાર મુમુક્ષુતામાં પણ થઈ જાય છે. બટ આવ્યા વગર રહેતો નથી, કરો એમ કેવું નથી, સહજ આવ્યા વગર રહે નહીં એમ છે. મને મારું સ્વરૂપ કેમ ઓળખાય? હું તો પોતાની ભાવના તો જિજ્ઞાસા તો એ છે ને, મને મારું સ્વરૂપ કેમ ઓળખાય? તો સીધું તો ઓળખાય એવું નથી. ગુરુ મને શું માર્ગ બતાવે છે? ગુરુ આનો ઉપાય કઈ બતાવે છે? તો વચ્ચે ગુરુ આવે છે, ગુરુ બતાવે છે, તેના પ્રત્યેનું બહુમાન પણ આવે છે, રાગમાં ઉભો છે. ગુરુ મને શું માર્ગ બતાવે છે? ગુરુએ શું કહ્યું છે? એવા વિચારો તેને આવ્યા વગર રહેતા નથી. વચ્ચે ગુરુનો વિષય આવ્યા વિના રહેતો નથી. પણ તેથી તેને વ્યવહારનો પક્ષ આવી જાય છે તેમ નથી. એવી રીતે વચ્ચે ગુરુનો મહિમા આવે એટલે એને વ્યવહારનો પક્ષ થઈ જાય એવું માનવાની જરૂર નથી. અને એ તો સ્વરૂપનો મહિમા આવે છે તો સ્વરૂપનો પક્ષ એકવાર આવે છે, વ્યવહારનો પક્ષ બદલીને નિશ્ચયનો પક્ષ આવે છે. એટલે કઈ એ પક્ષ આવે જ એવું નથી, ક્રમમાં આવે જ છે, આવ્યા વગર પછી જ પક્ષાંતિક્રાંત થાય. વ્યવહારના પક્ષ વાળો કોઈ પક્ષાંતિક્રાંત થાય એવું બને નહીં. વ્યવહારના પક્ષ વાળો નિશ્ચયના પક્ષમાં આવ્યા પછી નિશ્ચયનો પક્ષ મટી અને પક્ષાંતિક્રાંત થાય એટલે અનુભવ થાય. જે ક્રમ છે એ ક્રમ પણ સમજવો જોઈએ. અનેક પ્રકારે ક્રમ બોધેલો છે અને સમજવો જોઈએ. સમજવીને કૃત્રિમ કરવાનો સવાલ નથી. તેને ભાવના રહે છે તેથી ભક્તિ આવ્યા વગર રહેતી નથી. ભાવના વાળાને ભક્તિ આવ્યા વિના રહે નહીં. ભક્તિ પોતે ભાવનાનું સ્વરૂપ છે, એ ક્યાં આવ્યા વિના રહે નહીં. પ્રયત્ન કરે છે પણ એમાં એ તો સરવાળે વાત તો સહજતાની છે, કારણ કે નિશ્ચય દિશા પણ સહજ આવે છે, કૃત્રિમતાથી આવતી નથી. મૂળ વાત એ સહજ છે. પુરુષાર્થ એટલે કરું કરું એમ નહીં, વિવેક ગુણનો સહજ ઉછાળો, સહજ ઉછાળો, એનું નામ પુરુષાર્થ છે. ખરો પુરુષાર્થ એનું નામ. પુરુષાર્થ કરવાનો વિકલ્પ તો પુરુષાર્થ નથી, પણ પહેલાં આવે છે કોઈને. પુરુષાર્થનો ઉછાળ આવ્યા પહેલાં એને પુરુષાર્થ કરવાનો વિકલ્પ આવે ખરો. કૃત્રિમ વિકલ્પ એ કોઈ પુરુષાર્થનું સ્વરૂપ નથી. પ્રયત્ન એટલે એ બાજુનો સંવેગ રહે, વેગ રહે, એમાં સહજતા હોવી જરૂરી છે. શરૂઆતમાં સહજ ન હોય તો ભલે એ વિકલ્પથી જરાક દૂર કરે. સરવાળે તો જે સહજતા છે એ જ એની અસલિયત છે. જે વિકલ્પ કરીને ઉઠાવવો પડે ત્યાં સુધી હજી નકલ છે, અસલ નથી. ઘરમાં બાળકનો જન્મ થાય તો એના પ્રત્યે વાલ કરવાનો પુરુષાર્થ કરવો પડે, એ સહેજ થાય. હવે કોઈને મગજનું ચિત્ત ભ્રમથી હોય, સામાન્ય રીતે માને તો બાળક પ્રત્યે વાત્સલ્ય હોય એને હોય, પણ કોઈ મગજની ખરાબી થઈ અને એ બાળકને વાલ ન કરતી હોય એવું જોવામાં આવે તો ઘરના માણસો ચિંતિત થાય કે આને કાંઈક માનસિક સ્થિતિ બરાબર નથી. એટલે એને શું કહે? પોતાના દીકરાને વાલ કેમ કરતી નથી? પોતાના દીકરાને પ્રત્યે તને વાલ હોવો જોઈએ. બહુ ખરાબી ન થયો એમ કે, પણ હવે મને સહેજે ભાવ ન આવતો, મારે શું કરવું? તો કે તું પ્રયત્ન કર. પણ પરાણે પ્રેમ કરવો પડે, એ પ્રેમનું અસલી સ્વરૂપ નથી. એમ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે એ ગુણવાન છે, ગુણિયલ આત્માઓ પ્રત્યે સહેજ પ્રેમ આવે, વાત્સલ્ય આવે. ન આવે તો એને એવું કહેવું પડે કે ભાઈ તારી ખામી છે, તું પ્રયત્ન કરી દિશામાં, એમ કહેવું પડે. પણ પરાણે તો કાંઈ થાય નહીં, પરાણે થાય એ યથાર્થ હોય નહીં. એવી જ રીતે પોતાના આત્માનો છે, તો ગુણ ભંડાર છે. અને ગુણનો પ્રેમ હોય તો આ ગુણ નિધાન છે. અને તારા આત્માનો પણ પ્રેમ આવવો જોઈએ, ન આવવો જોઈએ તો તું પ્રયત્ન કરી દિશામાં, એમ કે. પણ અસલ તો સહજ જ છે, અસલ જે છે એ સહજ છે.
પણ વિજ્ઞાન માટે પ્રયત્ન કરે એ પ્રકારનો પ્રયત્ન લઈએ આપણે, એમ સહજ પ્રયત્ન.
શરૂઆતમાં બધે વિકલ્પ કરવું, સહજ ન થતું હોય ત્યાં સુધી વિકલ્પ ઉઠે અને ઉઠાવે. મૂળ વાત તો એ છે કે સહજ આવવું. એટલે એમ કીધું કે આવ્યા વગર રહેતા નથી, ભક્તિ પણ આવ્યા વગર રહેતી નથી, એમ વાત આવી. ભાષા કેવી આવી કે દેવગુરુ શાસ્ત્ર વચ્ચે આવ્યા વિના રહેતા નથી, અને તેમની ભક્તિ પણ આવ્યા વગર. ગુરુ એમ કહે કે તું તારા શુદ્ધાત્માને ઓળખ, અને બધા શુભ ભાવથી તારો શુદ્ધાત્મા જુદો છે. શુદ્ધાત્માને ઓળખ અને શુભ ભાવથી તારો આત્મા જુદો છે, એમ ઓળખાવા માટે પણ એવી જ વાત કરે છે ભિન્નાત્માને. છતાંય જિજ્ઞાસુ ને શુભ ભાવ આવ્યા વગર રહેતા નથી. આ એક વચ્ચે અનિવાર્ય પરિસ્થિતિ છે કે રાગનું પડખું પણ બદલી જાય છે. પેલા સંસારનો તીવ્ર રાગ હતો, સંસારીઓનો તીવ્ર રાગ હતો, હવે એને સ્થાન બદલ્યું દેવગુરુ શાસ્ત્રમાં. પછી આત્મામાં એ પરિણામ આવશે, સીધા નહીં આવે, કોઈને સીધા આવે પણ નહીં. જેને આત્મ કલ્યાણ કરવાની રુચિ ને જરૂરત લાગી છે એને માટે છે. કોણ સમજાવે એને આત્મ કલ્યાણ? કોઈ સમજાવે ત્યારે એને આત્મ કલ્યાણ કરી શકે ને? તો ગુરુ એને સમજાવે છે. ગુરુ વચ્ચે આવ્યા કે ન આવ્યા? છતાં જિજ્ઞાસુને શુભ ભાવ આવ્યા વગર રહેતા નથી, પણ તેમાં વ્યવહારનો પક્ષ આવી જતો નથી. પક્ષ ક્યારે આવે? વજન જવામાં ફરક પડે ત્યારે. લક્ષમાં એ વાત હોય કે ખરેખર તો મારે મારા શુદ્ધ પરિણામ કરવાના છે, ત્યારે મારું આત્મકલ્યાણ થશે. પણ એવું સમજાવનાર પ્રત્યે પણ એને ભક્તિભાવ આવ્યા વગર એ ભક્તિભાવ આવે માટે એને એને ત્યાં વારામાં પક્ષ બંધાઈ જાય છે એમ પણ નથી. વજન ફેરે એટલે શું છે? કે પોતાનો અંતર પુરુષાર્થને ભૂલી જાય, એ વાત વિસ્મરણ કરી જાય અને રાગની લાઈને ચડી જાય. અને પછી ભક્તિ ને વિધાન ને પૂજા બહારના બધા ઉપર જાય, પછી રાગ ને રાગના વિષય, રાગ ને રાગના વિષય એકમાં એમાં જ લાગી પડે. રાજીવ હોય છે, હા, અને જાણે એના કરતા બધું થઈ ગયું એમને. પક્ષ કરવામાં શું કરે છે? જીવ એકત્વ કરે છે. જે યથાર્થ છે એમાં જીવને અનાદિનો વ્યવહારનો પક્ષ તો છે જ. નવો કરે છે આ વચ્ચે દેવગુરુ શાસ્ત્ર આવ્યા માટે એને પક્ષ કર્યો એમ નથી, તો છે જ. હવે યથાર્થતા હોય ત્યારે એ રાગ આવે ત્યારે એ પક્ષ નબળો પડે. એવી જ રીતે નિશ્ચયમાં છે, નિશ્ચયનો ખોટો પક્ષ આવે ભાવભાષણ વગર તો એકાંત નયાભાસ થઈને સ્વચ્છંદ થાય, નિશ્ચયાભાસ થાય. એમ માને કે મને નિશ્ચયનો પક્ષ છે. યથાર્થ આવે ત્યારે એનું નિશ્ચયના વિકલ્પો પ્રત્યેનું એકત્વ ભાવ કરવા માંડે તો અતિગ્રંથ થાય. નિશ્ચયનો પક્ષ આવે અને વિકલ્પો આવે એમાં એકત્વ થાય, પણ એ મળવું પડતું પડતું તૂટી જાય એમ થાય છે. ગુરુદેવ નો વ્યાખ્યાન નો સમય થયો હોય, પૂજા કરવા બેસે અથવા પૂજા કરે મોડું કરે તો એને ત્યાં વ્યવહાર ઉપર વજન વધારે પડતું છે. ખોટું વજન છે. એ જ વ્યાખ્યાનનો સમય થયો તો તમારે એકાંતમાં બેસીને ચિંતન કરવું છે, પણ આત્માનું કરવું છે. મારે વ્યાખ્યાનમાં શું ભાવ આવે છે એનું નિશ્ચય ઉપરનું વજન ખોટું છે. બોલો, પણ વ્યવહાર ઉપરનું વજન ખોટું છે, નિશ્ચય ઉપરનું વજન ખોટું છે. એટલે તો ભૂલે છે લોકો, બેલેન્સ કેમ રાખવું એની સમજણ ન હોય એટલે યથાર્થતા ન આવી હોય એને આપણે યથાર્થતા. યથાર્થ ન આવ્યું તો ભૂલે, અયથાર્થતામાં ભૂલે, યથાર્થવાદ યથાર્થતા વાળો ન ભૂલે. એટલે એ તો આપણે મોટું પ્રકરણ ઉભું કર્યું છે, યથાર્થતા યથાર્થતા નો. તો સમયસર વાંચે છે, શાસ્ત્ર તો ઊંચું છે. યથાર્થ છે કયો યથાર્થી કયો, વાંચન યથાર્થ છે કયો યથાર્થ છે, સમયસર વાંચવાનો વાંધો નથી. વાંધો હોય યથાર્થતા સામે અમારે જરૂર છે. સમયસર સંભળાવનાર હોય, સાંભળવું કે ન સાંભળવું એમ પૂછે એમ ને. એ વાંચે છે યથાર્થ વાંચે છે તો સાંભળવું, યથાર્થ ન વાંચે તો સમયસારે ન સાંભળવું, એને પછી ન સાંભળાય.
બરાબર.
મોટા ભાગે એવું થતું હશે કે વાંચન કરનારાઓને શ્રોતાઓ ઊંચામાં ઊંચું શાસ્ત્ર પસંદ કરે, ઊંચામાં ઊંચી ગાથા પસંદ કરે અને ક્ષોભમાં અહંભાવનું પુષ્ટિ કરે. વક્તા હોય તો એ દેખાડો કરે કે મારું બીજા કરતા મારું કેવું છે, કેવું આવે છે, મારું કેવું સરસ પ્રવચન આપી શકું. તો આપણે એનો અહંભાવ કે શાસ્ત્રાભિમય પોષવાનું નિમિત્ત થવાની પણ જરૂર નથી. ભલે સમયસર વાંચે એટલે શું થઈ ગયું. એ પ્રશ્ન આગ્રાની પહેલી શિબિરમાં નીકળેલો, પછી એકાથી એક ગંભીર મલજી કરીને નીકળી ગયા. વ્રત હતા એના પ્રશ્ન પોતાના સ્વાધ્યાયમાં ઉપાડ્યો હતો કે સમયસર બધા પાછળથી ન સંભળાય એમ કરીને. એમણે બહુ સરસ દ્રષ્ટાંત આપ્યો હતો કે ગંગાજળ પીવું કે ન પીવું, કેમ કે જ્ઞાન તો ગંગાજળ છે. કોઈ સીધો પ્રશ્ન કરે કે ભાઈ ગંગાજળ પીવું કે ન પીવું, તો ગંગાજળ ન પીવાનો સવાલ જ હોય નહીં. પણ કોઈ કોઈ દારૂ જે ગ્લાસમાં પણ પીધો હોય એ ગ્લાસ પછી એમને પીડ્યો રહ્યો હોય તો સાફ ન થયો એને, ભલે અત્યારે એ તો આલ્કોહોલ છે એટલે હુંકાઈ જાય, થોડી મિનિટમાં હુંકાઈ જાય. અને ગ્લાસ દારૂ વાળો દેખાતો નથી, હવે બંને નજર નાખી ને પીવું સામાન્ય માણસ ની બુદ્ધિ ના પાડશે. સામાન્ય બુદ્ધિમાં એ શું કહેશે માણસ, જે ગ્લાસમાં માણસ દારૂ પીતા હોય એ દારૂની પ્યાલીમાં ગંગાજળ ન પીવાય. દારૂ પીવાની પ્યાલી દારૂ પીવાની પ્યાલી નહીં, ગંગાજળ પીવાની પ્યાલી ન હોય. એમ સત્શાસ્ત્રો ઊંચા શાસ્ત્રો પણ યથાર્થ વક્તા પાસેથી સંભળાય, ગમે એની પાસેથી સાંભળવા લઈ જવાય. દીકરો છે એ વિદ્વાન છે પણ આપણે નથી, એનો પરિચય નથી. આનો કોઈ પરિચય નતો પણ આમ બીજા કરતા એનો સ્વાધ્યાય ઠીક ચાલતો હતો શિબિરમાં. એક બાજુ વજન કરે છે બે બાજુ વજન આપે છે ખોટું અયથાર્થ. તમારો બેલેન્સ મળી ગયા, ભૂલ બેવડી હોય બે ના ખાતા ફેર પડવાના. બેવડી ભૂલ જલ્દી ન નીકળે, વધારે ફસાય છે એની ભૂલ નથી નીકળતી. ત્રીજી વ્યવહાર થી લાભ માને ક્યારે પક્ષ થાય, તીવ્ર પક્ષ ક્યારે થાય, એ શુભ ભાવ થી લાભ માને તેમાં સર્વસ્વ માને તેનાથી મને મોક્ષ મળશે આત્મકલ્યાણ થશે તેમ માને તો તેમાં વ્યવહારનો પક્ષ આવે છે, અથવા વ્યવહારનો પક્ષ તીવ્ર થઈ જાય છે. બાકી જે સ્વભાવ આવે તેમાં વ્યવહારનો પક્ષ આવતો નથી. સ્વભાવ આવે માટે એમાં વ્યવહારનો પક્ષ આવે છે એમ કઈ આવી જતો નથી. સ્વભાવ આવે છે તેની સાથે જિજ્ઞાસુને શ્રદ્ધા એવી થઈ જતી નથી કે આ સ્વભાવથી મને લાભ છે. સ્વભાવ થયા એ ચારિત્ર મોહનો પર્યાય. દર્શનમાં શું છે એ ચેક કરો, એના ઉપર એની યથાર્થતા છે. જો એનાથી લાભ માને તો ગ્રહિત મિથ્યા થઈ અને દર્શનમાં તીવ્ર થશે. છતાં એમાંથી સમજે ભાઈ આ તો સ્વભાવ છે વચ્ચે આવે છે નથી કે આત્મકલ્યાણ થાય એમ હું માનતો નથી, સમજણ થી એટલે બસ તો દર્શન હું પાતળો પડે. એ જ દેવગુરુ શાસ્ત્ર છે, દર્શનમાં વધે ખરો અને દર્શનમાં ઘટે ખરો. એ આપણે પ્રયોજન સિદ્ધિ એના ઉપર લખે છે કે મુમુક્ષુની આ 60-70 જેટલી પ્રક્રિયાઓ છે એમાં દર્શનમાં વધે પણ છે અને ઘટે પણ છે, બે વાત લીધી છે. નિમિત્ત હોય
તો પણ એક સવળી લાઈન માં જેમ કેમ સત્પુરુષ જ મોક્ષ નું સર્વસ્વ થાય એ એક સ્ટેજ છે એ, આમાં કઈ રીતે
આમાં બાહ્ય ક્રિયા ઉપર વજન હોય, પૂજા કરતો હોય વિધિ વિધાન ધમાલ ને રા ને તે બધું આમ તમારે એમાં રીચો પચો નહીં, સર્વસ્વ માની કરતો હોય. છે ભગવાન ની પૂજા, જીનેશ્વર ની પૂજા છે, પણ છતાં ગરબડ છે. કૃષ્ણ પ્રત્યક્ષ યોગમાં સજીવન મૂર્તિમાં ભજન પૂરેપૂરું જાય તો પણ દર્શન બહુ વધતો નથી ત્યાં, પણ અયથાર્થ હોય તો એના નિમિત્તે ઝઘડા કરે તેને બાહ્ય ક્રિયા સાથે માથા કુટો, આમ થવું જોઈએ, આનું આમ થવું જોઈએ, આનું આમ થવું જોઈએ. અયથાર્થ હોય તો ભક્તિ નો અહમ ભાવ કરે, પોતાને વધારે યોગ રહેતો હોય તો સમીપતા નો અહમ ભાવ કરે. એ બધા યથાર્થતા ના પ્રકારો છે પાછા સત્પુરુષ ની વિદ્યમાનતામાં. પણ સરળ થઈને, નમ્ર થઈને, મધ્યસ્થ થઈને, ભક્તિવાન થઈને, વૈરાગી થઈને, એ બધા પડખા ઉભા થયા હોય સત્પુરુષ ને સમીપ દેતા, એમના ઉપર વધારે વજન દેતા, તો યથાર્થ છે એ બધું. ભાવ આવે એટલે વ્યવહાર નો પક્ષ આવી જાય એમ હોય તો જ્ઞાની ને થઈ જાય, એ કઈ પ્રશ્ન નથી. શુભાવ આવે છે તેની સાથે જિજ્ઞાસુ ને શ્રદ્ધા એવી થઈ જતી નથી કે શુભ ભાવ થી મને લાભ છે, મારું કલ્યાણ છે, એમ એની ઊંધી સમજણ કે ઊંધી શ્રદ્ધા થતી નથી. જિજ્ઞાસુ ની શ્રદ્ધા ને રુચિ તેમાં ભેગા પડી જતા નથી, એની ખોટી શ્રદ્ધા થતી નથી, એ શુભ ભાવ આવે તો એની એને રુચિ પણ નથી, એને રૂચતા નથી માટે મટશે, રૂચતા હોય તો ન મટે. એટલે રૂચિમાં એનું પોષણ આપતો નથી, રાગનું પોષણ નથી કરતો રૂચિથી. તો શું હોય છે કે જિજ્ઞાસુને બુદ્ધિપૂર્વક એવો નિર્ણય હોય છે કે ગુરુએ કહ્યું છે કે તારો શુદ્ધાત્મા વિકલ્પ વગરનું નિર્વિકલ્પ તત્વ છે. પેલા તો બુદ્ધિમાં બધું આવે છે, તારું જે સ્વરૂપ છે નિર્વિકલ્પ તત્વ છે, કેમ કે તો સામર્થ રૂપે છે, વિકલ્પ તો પર્યાયમાં થાય, શક્તિ માં વિકલ્પ થવાનો પ્રશ્ન નથી, તો શક્તિ રૂપે છે. દિવાસળી ના ટોપકામાં અગ્નિ છે અને સળગતી દિવાસળીમાં પણ અગ્નિ છે. સળગતી દિવાસળીની ઝાડ પીળી પણ હોય, કેસરી પણ હોય અને વાદળી પણ હોય, પણ ટોપકામાં એકે ન હોય, ટોપકામાં એકે કલર ન હોય, કેમ કે ત્યાં શક્તિ રૂપ અગ્નિ છે. એમ વિકલ્પ નિર્વિકલ્પ અવસ્થામાં હોય, વસ્તુમાં ન હોય, કેમ કે વસ્તુ તો સામર્થ રૂપે છે, શક્તિ રૂપે છે, શક્તિરૂપમાં કયા વિકલ્પ નો વિકલ્પ નો પ્રશ્ન રહેતો નથી, એટલે નિર્વિકલ્પ છે એમ કહેવાય છે. કે તારું જે શુદ્ધાત્મ તત્વ છે એ વિકલ્પ વગરનું નિર્વિકલ્પ તત્વ છે, અને તેથી વિકલ્પ છે શુદ્ધાવ એ તારું સ્વરૂપ નથી, કેમ કે તારા સ્વરૂપમાં એવું કાંઈ છે નહીં, તારું સ્વરૂપ નથી, એની સાથે મેળ નથી ખાતો. એમ જે એમ ગુરુએ જે કહ્યું, અને ગુરુ પણ એવું જ કહેવા વાળા મળ્યા છે, ગુરુ એવું કહેવા વાળા મળ્યા નથી કે તું શુભ ભાવ કરીને મારો વિકલ્પ કર્યા કરજે તને લાભ થશે, એ પણ એમ જ કહે છે તારો સારું સ્વરૂપ નિર્વિકલ્પ છે, તું નિર્વિકલ્પ થા સ્વરૂપમાં. અમે પણ અમારા સ્વરૂપમાં નિર્વિકલ્પ થવા ના પુરુષાર્થમાં છીએ, તું પણ તારા સ્વરૂપમાં નિર્વિકલ્પ થા, એમ ઉપદેશ છે. એટલે તો મોટા ભાગના જ્ઞાનીઓ એ સત્પુરુષ ની ઉપર પ્રકરણ હાથમાં જ નથી લીધું, હાથમાં ન લીધું ત્યાં લોભ થઈ ગયો, એ પ્રકરણ જ આખો સમજણ બાળગ્યો, તો વળી કૃપાળુ દેવ એના ઉપર ધ્યાન ખેંચ્યો આ પાછો રહી ન જાય. જરૂર લાગી એટલે કીધું. જિજ્ઞાસુને બુદ્ધિપૂર્વક એવો નિર્ણય હોય છે કે ગુરુએ કહ્યું છે કે તારો શુદ્ધાત્મા વિકલ્પ વગરનું નિર્વિકલ્પ તત્વ છે, તારું સ્વરૂપ નથી. એમ ગુરુએ જે કહ્યું વિકલ્પ છે તારું સ્વરૂપ નથી, એ ગુરુએ જે કહ્યું તે તેણે સમજણથી દ્રઢ કર્યું છે. એની સમજણમાં એ બરાબર યથાર્થ બેસી ગયું છે. જે સ્વભાવના વિકલ્પો આવે છે એવું આત્માનું સ્વરૂપ નથી, પછી એના પર વજન અયથાર્થ વજન નહીં જાય. આવ્યા વગર રહેશે નહીં અને છતાં એનો પક્ષ કરશે નહીં. તેથી સ્વભાવ આવે એટલે તમે વ્યવહારનો પક્ષ આવી અને તેની શ્રદ્ધા થઈ જાય, થઈ જતી નથી. મને લાભ થાય, દેવ શાસ્ત્ર ગુરુ મને લાભ કરી દેશે, ભૂલ ક્યાં થાય છે? તેવું કરે તેમ થાય, હું મારા પુરુષાર્થથી કાંઈ કરી શકું નહીં. એવી જેને માન્યતા નથી તેને વ્યવહારનો પક્ષ આવતો નથી. ભૂલ થાય પણ પછી આ ના નથી એવી માન્યતા નથી એમ ન લખે તો ઉલટું પડી જાય ને. બેન્સના વચના બોલમાં આમ અધૂરું વાક્ય તો લેવાય નહીં. સ્વભાવથી મને લાભ થાય તો મારું કલ્યાણ થાય, દેવગુરુ શાસ્ત્ર મારું કલ્યાણ કરી દેશે, તેવો મારું કાર્ય કરે તો થાય, હું ન કરી શકું. કોઈનું કરી તો ન શકે પણ છતાંય વિપરીતતામાં એવું બધું આવે. હું પુરુષાર્થ કાંઈ ન કરી શકું એવી જેને માન્યતા નથી, આવી આવા પ્રકાર બધા જે માન્યતા ના છે એ જેને નથી તેને વ્યવહારનો પક્ષ આવતો નથી. પણ જેને એવી શ્રદ્ધા છે કે હું મારાથી કરું ત્યારે જ થવાનું છે, છતાં ગુરુ મને ઉપકારરૂપ છે, પુરુષાર્થ મારો આંગળી મારની આંગળી ચીંધી એ પણ એમનો ઉપકાર છે. વકીલો શાના પૈસા લે, એ ખાલી કન્સલ્ટેશન કરે છે. તમે એને એપોઇન્ટ ન કરો કોર્ટમાં લડવા માટે. કેટલાક વકીલોનું એવું હોય છે કે એપોઇન્ટ બીજાને કરેલા હોય અને સલાહ બીજાને લેવાતી હોય, એવા સારા માણસ વકીલો હોય જેની સલાહના પૈસા આપે, લડે તો ઘણો પૈસા લાગે, તો કન્સલ્ટેશન ચાર્જ છે. તો તે આપે છે કે નથી આપતો? મફત થોડી સલાહ લે અને એ લડે તો બેનો ચાર્જ કરે, કન્સલ્ટેશન ચાર્જ આટલો અને લડવાનો ચાર્જ આટલો. જેનો બે ભાગ ન પાડે તો લડવાનો ચાર્જ બહુ મોટો હોય, બે ભાગ ન પાડે. ટાઈમ તો એને બે જગ્યાએ ગયો ને, એને તો ટાઈમના જ પૈસા છે ને, સીધી વાત છે. આમાં શું છે, જેને એવી શ્રદ્ધા છે કે હું મારાથી કોઈ ત્યારે જ થવાનું છે, એટલે પુરુષાર્થ મારે જ કરવાનો છે, હું કરીશ તે થશે, નહીં કરું ત્યારે નહીં થાય. છતાં ગુરુ મને ઉપકારરૂપ છે, એવી રીતે પુરુષાર્થ કરવો એ ગુરુ બતાવે છે. પુરુષાર્થ ભલે મારે કરવાનો પણ મને ક્યાં ખબર છે કે કેવી રીતે કરવો મારે? હા, પોતાની ઈચ્છા એ અનંત કાળથી રેખડ્યો. બે વાત જુદી જુદી છે ને, કામ પોતે કરવું છે, અજાણ્યો છે તો એને માર્ગદર્શનની જરૂર છે. એનો ઉપકાર છે. પછી ઉપર વિશેષ પ્રમાણમાં ગાય છે તો ગુરુએ જ મને બધું આપ્યું છે. મારો આત્મા પણ એને મને આપ્યો, ગુરુએ તે તો ગુરુએ આપ્યો વર્તું ચરણાર્થ. એમ વિનય કરે, અતિ વિનય કરે, માટે એને પક્ષ બંધાય છે એમ પણ નથી. અતિ વિનય કરે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. માન્યતા પર આમાં શું છે, વજન વધારે જાય છે ત્યારે માન્યતામાં ફરક પડે છે, એવું પણ ક્યારેક બને છે. અયથાર્થ પ્રકારે વજન વધારે જાય તો માન્યતામાં ફરક પડે છે, એવું બને છે. આજે વિચાર લાગી પડે છે દેવગુરુ શાસ્ત્ર પાછળ વજન વધારે જાય છે, એમાંથી થઈ જાય છે કે અમારું કરી દેશે, એનાથી થશે, સુધાવ કરતા થશે, મજબૂત થાય છે, મોડી પડવી જોઈએ, મજબૂત થાય. મોક્ષો પણ નાની છે એ પ્રતિમાની સ્થાપનાને ઉડાડતા હોય ન છે, બિલકુલ નહીં. ગુરુદેવ સંપ્રદાય છોડ્યો, પંદ્રવ ઉપર એટલું બધું બધું શું કરવા દે, સોદ્રવ ઉપર તો કે અહીંયા પ્રસંગ ઉગે છે. અહીંયા પ્રતિમાને જે લોકો ઉડાડે છે, નિષેધ કરે છે, ત્યારે અહીંયા કોઈ પ્રતિમા સ્થાપવા ઉપર પૂરું વજન જવું જોઈએ. એમાં પક્ષ બંધાઈ જાય છે એ વાત વચ્ચે હોય નહીં, ભલે વજન વધારે જતું હોય તો એટલે પાસે જતા હતા લોકો, ડેલિગેશન આવતા હતા હિન્દુસ્તાન માંથી બધા. બાહ્ય ક્રિયા છે ને, શું ભાવની વાત છે, આપણે તો અંદરમાં પુરુષાર્થ કરવાનો હોય, આ માથા પર મૂકી દો ને આપણે અંદરમાં જામી જાવ ને બધા ઝઘડા થાય ને ક્લેશમાં ઉતરવું પડે. હા, ચડાવીને તો એમ કે આપ તો ઘણો અંદર પુરુષાર્થ કરો છો, આપ તો અંદર જામી ગયેલા છો, ના પાડી દો ને, તો આપણે બધા અંદર બે રહેવાનું છે, બહારનું તમારે થતું હોય તો ન થવા દે, ન કરવું. બહુ મક્કમ રહ્યા છે. હા, ખાલી તમે એક જ વાક્ય એમને પાસે બોલાવો તો સાવું શ્રેયાસ પ્રસાદ આવ્યા હતા, મીટિંગ કલાક દોઢ કલાક ચાલી હું હતો. ખાલી અમને લોકોને ખ્યાલ છે કે આપણા આદેશ વિરુદ્ધ અહીંયા કોઈ ચાલવાનું નથી, તો આપણે એક વાક્ય કહી દો, 135 પ્રતિમા છે એમાં આ એક પ્રતિમાની પ્રતિષ્ઠા આપણે બંધ રાખીએ છીએ, બાકી 174 એમને એમ કરવું, 1% ક્યાંમાં ફેર પડે છે, હોય તો 1 માંથી 1% ફેર પડે, તો 135 માંથી 1 જાય છે. હા, એટલું આપ કહી દો. હા, આ ભાવિ તીર્થંકર એક પ્રતિમાની આપણે પ્રતિષ્ઠા નથી કર્યું, બાકી બધા જીનેન્દ્રો જ છે ને, 134 ને 134 જીન પ્રતિમા જ છે ને, તમને શું ફરક પડે? બેન શ્રી મક્કમતાથી કીધું કે હું મારા મોઢેથી મારા જીભેથી એમ નહીં બોલું, કેમ કે મારી જીભને મારું મોઢું કઈ દેહનું એકત્વ નથી થતું. આપને પણ તકલીફ પડે એવું છે, એમના ઉપર વોરંટ આવ્યું હતું ને, ધમકી દેવી વાત હતી. મીઠી ભાષામાં ગુસ્સો કરે ને નહીં, ધમકી જ કહેવાય ને, આમ કહેવાય, સમજાવે છે તમને તકલીફ પડશે, પણ એનો અર્થ કે તમને એવી તૈયારી થયેલી એને ખબર બધી, ખોટું નહોતું, સાચું જ હતું, ખોટી ધમકી નહોતી, સાચી હતી. મક્કમ હોય મક્કમ જ રહી, કઈ એનાથી કે બીજા ફેર ન પડે, બસ કઈ જવાબ નહોતી એનો, આનામાં કઈ જવાબ ન હતી. વાતચીતમાં જીત શું કરવા કરવી, આપણે કરવું એ કરવું, એમાં આપણે મક્કમ છે, વાદ વિવાદમાં શું કરવા ઉતરવું, પોતાના વિચારોમાં મક્કમતા. આમ સ્વભાવના નરમ, મક્કમતા એટલે ગજબની મક્કમતા, ભલભલા ઝૂકી જાય, નરમ પડી જાય, એમાં ફેર પડે નહીં. બધા બેઠા હતા, બેન સર ક્યાંય જવાબ દેવાના નથી આવી વાતને, ખબર તો હોય જ તે, ને આપણે જે કરવાનું છે કે બહુ વાર વાર તમારી વાત પૂરી થઈ ગઈ, બેન સર ને આરામ કરવા દઉં. હા બીજા મિટિંગમાં ખાસ કરવાની જ વાત કરે ને, પછી વાદ વિવાદમાં શું કરવા એવી વાત છે. એમ વજન ઘણું આપે માટે વધારે પડતું છે એમ નથી, પાછો પ્રસંગ ઉપર આધાર છે. ઘણું વજન આપે એમ ગુરુને એમ કે તો પ્રભુએ આપ્યો વર્તું ચરણાધીન, માટે કઈ પક્ષ આવી જાય છે એમ પણ નથી. પરંતુ તેનાથી વ્યવહારનો પક્ષ આવી જતો નથી, તેની શ્રદ્ધા તો જુદી જ રહે છે એમ છે. એટલે વજન વધારે આપે તો ખોટું પણ અપાય ને ખોટું ન પણ અપાય, થોડો ટેકનિકલ છે બરાબર, યથાર્થતામાં આવવું જોઈએ. એટલે તો યથાર્થતાનો પ્રકરણ જરા ઊંડું છે, હા નહોતા દેતા પણ એની નિર્મળતા વધતી જતી હતી.